તારીખ 30/10/1986 શ્રી નિર્ભ્રાંત દર્શનની કેડી ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર 47.
ઉપરોક્ત વચનામૃતમાં એટલે 333મું બોલ છે. પ્રસ્તુત પ્રકરણ સંબંધિત એટલે બોલના વિષય સંબંધિત નિમિત ઉપાદાનની સમજી રહ્યું છે. એટલે કે જીવ સ્વચ્છંદના દોષથી બચે એ સંબંધમાં પોતાનું ઉપાદાન કેવું હોય અને એ બચવા માટે તદ અનુકૂળ નિમિત્ત કેવું હોય એ બંને પ્રકારની સમજી રહેલી છે. પ્રકરણ ચાલે છે સ્વચ્છંદનું. જીવ મુમુક્ષુ જીવ નિજ હિતને વિશે જાગ્રત છે તે આવડતની મુખે ચડતો નથી. જે મુમુક્ષુ જીવને પોતાના હિત અહિતને વિશે જાગૃતિ વર્તે છે એટલે પોતાના અહિતથી જેને ખસવું છે અને હિત કરવા જે તત્પર થયો છે એવો મુમુક્ષુ જીવ તેને કશાયની મંદતા રહેતી હોય અથવા જ્ઞાનનો ક્ષુક્ષમ વર્તતો હોય એવું કાંઈ પણ વિચિક્ષણતા લૌકિક વિચિક્ષણતા હોય કે ક્ષુક્ષમની વિચિક્ષણતા હોય તો પણ આવડતની મુખે ચડતો નથી. એટલે કે મને આવડે છે, મારો વિકાસ થયો છે, હું કઈ જાણું છું, સમજું છું, મને પણ ખબર પડે છે. ખ્યાલ હોવો એક વાત છે, પોતાના ક્ષુક્ષમનો ખ્યાલ હોવો એક વાત છે અને એનો આધાર લઈને એને મહત્તા આપીએ એ બીજો વિષય છે. પૂજ્ય બેનશ્રી જેવા આદર્શ દ્રષ્ટાંત જેવા જ્ઞાની છે, કોઈ પરમ રહસ્યની વાત કરે, ઘણી ઉચ્ચ કોટીની વાત કરે, માર્મિક વાત કરે તો પણ ચહેરાની એક રેખા બદલાય નહીં. સામાન્ય જે પદ્ધતિથી જે વાત કરતા હોય એવી જ પદ્ધતિથી એ વાત રાખી દે. એવું જરા પણ કૃત્રિમપણું ન આવે અને જે વાત કહેવી છે એ કહી દે. સામાજીવની યોગ્યતા હોય તો એમાંથી ઉઠાવવું હોય ઉઠાવી લે, ન ઉઠાવે તો એનો કોઈ આગ્રહ નથી, એ વિષયમાં કોઈ વિશેષ કહેવાનું નથી કે આમ કેમ થતું નથી, આમ કેમ થાય છે, કેવું હોય કહી દે. ઘણા ઊંડા વિચારનો નિષ્કર્ષ થોડા શબ્દોમાં જે બહાર આવવો હોય તે આવી જાય, પણ એ નિષ્કર્ષ બહાર આવે તો પણ સામાન્ય જે પ્રકારથી વાત કરતા હોય એવો જ પ્રકાર દેખાય, એમાં કઈ બીજો ફેરફાર દેખાય નહીં. એનો અર્થ શું કરવો છે અહીંયા? કે ખ્યાલ છે કે બીજા જીવો કરતા પોતાના જ્ઞાનની સમજણની વિશેષતા છે, જ્ઞાન છે, વિકાસ થયેલો છે, પણ એના ઉપરનું વજન નથી અને એનું પ્રદર્શન કરવાની કોઈ કૃત્રિમતા પણ નથી, અને પ્રદર્શન કરવાની કૃત્રિમતા એટલા માટે નથી કે એના ઉપર વજન નથી, તેથી આ એક અસાધારણ વિશિષ્ટતા છે. એ દ્રષ્ટિકોણથી એમની કેટલીક વાતો જોઈએ છે ત્યારે વિશેષ બહુમાન આવે એવો પ્રકાર જોવામાં આવે છે. અહિયાં એ અનુસાર મુમુક્ષુ જીવની ભૂમિકાનો વિષય ચાલે છે કે કોઈને વિચક્ષણતા હોય, વાર જ્ઞાન વિશેષ હોય, તો પણ તેને એનો આધાર કે એનું અવલંબન લેવું એમ ન થાય એની જાગૃતિ એની પોતાની મુમુક્ષુની ભૂમિકામાં હોવી જોઈએ. કે આના ઉપર વજન જશે તો વાત સ્વચ્છંદે ચડવાની છે. એનો અર્થ પણ કર્યો છે, અર્થાત કરીને કોઈ પણ પ્રકારના પર્યાય પ્રાપ્ત વિકાસના અવલંબને તે પરિણમતો નથી. પર્યાય પ્રાપ્ત વિકાસ, પર્યાયમાં જ્ઞાનનો ઉઘાડિત વિકાસ છે, સૌક્ષમ ભાવ તો વિકાસ છે. અથવા શરીરાદિની વેદનાને સહન કરવામાં સહન શક્તિ કોઈની સહેજે એવી હોય કે એમાં આકુળતા તીવ્ર ન થઈ જાય એવી સહન શક્તિ સહેજે હોય, કે ઘણી વેદના હોય તો પણ બહારમાં વ્યક્ત થવાના, તો પણ એના ઉપર વજન નહીં. મોક્ષ માર્ગની વ્યવહારના પ્રકરણની આ વિશિષ્ટતા છે કે ઉચ્ચ કોટીનો વ્યવહાર હોવા છતાં એ ઉચ્ચ કોટી સંબંધી પણ વ્યવહાર ઉપરનું વજન આ માર્ગને વિશે નથી. આ એક વિશિષ્ટતા છે. એટલે પર્યાય પ્રાપ્ત વિકાસના અવલંબને તે પરિણમતો નથી, એનો આધાર લેતો નથી, એને મુખ્યતા આપતો નથી, એની મુખે ચડતો નથી. અને તેનું એક કારણ કે પોતાથી મહાન ગુરુના સાનિધ્યનું ભાન જ તેને પોતાની ગુરુતા દબાવનાર નીવડે છે. જે વિકાસ છે એની મોટાઈ નથી આવવા દેતો. ગુરુતા એટલે મોટાઈ. એને ખ્યાલ છે કે જે સત્પુરુષના સાનિધ્યમાં હું રહું છું એ સત્પુરુષ મારાથી એટલા મહાન છે કે એના સાનિધ્યમાં રહેવા વાળાને પોતાની મોટાઈ કરવાનો પ્રસંગ ક્યાં છે, એ પ્રશ્ન ક્યાં છે, એ વિષય અસ્થાને છે એવું એને સ્પષ્ટ ભાન વર્તે છે. અને તેથી કરીને પણ એ સ્વચ્છંદે ચડતો નથી. પોતાથી મહાન ગુરુના સાનિધ્યનું ભાન જ, એટલે ગુરુની મહાનતાનું ભાન એને સહેજે નમ્રતામાં રાખે છે. પોતાને ખ્યાલ છે પોતાની વિશિષ્ટતાનો, તો પણ એની નમ્રતા છે, ગુરુની મહાનતા નજીક છે, એના સાનિધ્યમાં પૂતે છે, એટલે સહેજે એની નમ્રતા જળવાઈ રહે છે. તેને પોતાને પણ દોષિત પરિણામ અંગે જાગ્રત રહીને પોતાની લગામનો ઉપયોગ છે. આ નિમિત્ત છે, ગુરુનું સાનિધ્ય એ નિમિત્ત છે, અને પોતાની જાગૃતિ છે એ ઉપાદાન છે. અહીંયા ઉપાદાન નિમિત્તની આ સંધિ છે. તેને પોતાને પણ પોતાના દોષિત પરિણામ અંગે જાગ્રત રહીને પોતાની લગામનો ઉપયોગ છે. લગામ એટલે જેનાથી વેગ રોકાઈ જાય એને લગામ કહેવામાં આવે છે. આપણા વાહનમાં બ્રેક આવે છે, પોતે પોતાના પોતાને દોષ ટાળવા માટે તત્પર છે અને તેથી પોતાના પરિણામનું અવલોકન જાગ્રત રહીને કરે છે, તેથી દોષની અંદર આગળ વધવું કે દોષની અંદર દોષનો રસ વધી જવો એ રોકાઈ જાય છે, આપોઆપ જ એ વિષયમાંથી એ રોકાઈ જાય છે, એટલે એના ઉપર એનો કંટ્રોલ આવે છે, એનો એને લગામ છે એમ કહેવામાં આવે છે. એને ગુરુનું પણ ભાન નથી અને પોતાના ધ્યેયનો વિષય પણ એને ત્યાં લક્ષમાં નથી કે મારે તો પરિપૂર્ણ નિર્દોષ થવું છે, હું જે કાર્ય કરવા નીકળ્યો છું એનાથી હું ક્યાં દૂર જાઉં, એનાથી હું ક્યાં વિરુદ્ધ જાઉં, એ વિષય એના લક્ષમાંથી ચાલ્યો જાય છે, ત્યારે દોષમાં આગળ વધી જાય છે. જો એને પોતાના લક્ષ્મના વિષયમાં જાગૃતિ છે તો એ પોતાને સાવધાની મારીએ છે એ વિષયમાં, અને એને દોષ છે એની રસની માત્રા છે એ તીવ્ર થતી નથી, એનું લગામ છે. આ બધો અંતર અભ્યાસનો વિષય છે. એ અભ્યાસમાં જે જીવો પડ્યા છે, એ અભ્યાસમાં જે જીવો ઉતરે છે, એને એ વિષય વધારે સમજાય છે પોતાના અનુભવથી. એ વિષયમાં જેવો ઉતર્યા નથી, એ વિષયથી જે અપરિચિત છે, એને થોડો આ વિષય એમ લાગે કે આ કેમ થતું હશે. પણ નિહિતની જાગૃતિ અથવા આત્મ જાગૃતિ એક એવો વિષય મુમુક્ષુની ભૂમિકામાં થઈ જાય છે કે જ્યાં એને મન કાબુમાં છે એવો અનુભવ થાય છે. સામાન્ય રીતે જીવને એવો અનુભવ છે કે મારું મન કાબુમાં નથી. સર્વ સામાન્ય જીવનો વિષય લઈએ તો સર્વને અનુભવ છે કે મનમાં ક્યારે કેવો વિચાર આવી જાય છે એનો કોઈ કંટ્રોલ નથી રહેતો. એનું કારણ એ છે કે એની જાગૃતિ નથી. જે જીવ જાગ્રત છે અને જાગૃતિ છે એમની, એનો સારો એવો અભ્યાસ છે એને વર્તે છે જાગૃતિનો, એને એ સ્થિતિએ પહોંચવાનું બને છે કે જે સ્થિતિએ એને એમ સ્પષ્ટ અનુભવો થાય છે, એ પોતાના અનુભવનો એને ખ્યાલ આવે છે કે મારું મન મારા કંટ્રોલમાં છે, કંટ્રોલ બાર મારું મન કામ કરતું નથી, એટલો હું જાગૃત થઈ ગયો છું, એટલો હું જાગૃત રહું છું. તેથી એને ક્યારે કયો દોષ થઈ પડશે અને આવી પડશે એની ચિંતા એને નથી. જેમ કોઈ ચોકીદાર જાગતો બેઠો હોય તો કોઈને પણ પ્રવેશ ન કરવા દે, ગમે તે માણસને પ્રવેશ ન કરવા દે, કે ગમે તે કૂતરા બિલાડા ગાય ભેંસ જે આવે એને આવવા ન દે. ચિત્ર વિચિત્ર પ્રકારના પરિણામ છે, કૂતરા બિલાડા ગાય ભેંસ જેમ અનિચ્છિત માણસો, એમ અનિચ્છિત પરિણામ છે, દરેકને કઈ પ્રવેશ નથી મળતો, કેમ કે પોતે જાગ્રત છે. એ જાગૃતિ એક ચોકીદાર જેવું કામ કરે છે ત્યાં, અને એ જાગૃતિ સારી રીતે તીવ્ર થતા મન પણ કાબુમાં અનુભવ થયા પહેલા આવી જાય છે એવો અનુભવ જાગૃતિના અભ્યાસમાં થઈ શકે છે, મુમુક્ષુ જીવને હોય શકે છે. રુચિ ને રુચિથી ઉત્પન્ન જાગૃતિ પણ, રુચિ તો છે સ્વકાર્ય કરવાની રુચિ છે, પણ જાગૃતિ છે એ જ્ઞાનનો પર્યાય છે અને એ મુખ્યપણે કામ કરે છે. એમ તો બંનેને એકબીજાનો સહયોગ તો છે, રુચિ ની જાગૃતિ નું, જાગૃતિ ની રુચિ નું એકબીજાના પૂરક પરિણામ છે. પણ અહિયાં જે એ વાત લીધી છે કે મુમુક્ષુ જીવ પોતાના દૂષિત પરિણામ અંગે જાગ્રત રહીને પોતાની લગામનો એને ઉપયોગ છે એ શબ્દ મૂળમાં લીધેલો છે. એક તો પોતાની લગામ અને બીજી ગુરુની લગામ, બે બ્રેક લીધી છે. ગુરુની લગામ એટલે ગુરુનું સાનિધ્ય, ગુરુની મહાનતા, એના સભાન પણ એ વર્તે છે, એના ભાનમાંથી એ વાત થતી નથી. જેમ ગુરુદેવ બેઠા હોય તો કોઈ ગમે તેમ બોલે ચાલે, કે ગમે તેમ ટીખળ કરે, મશ્કરી કરે, કે ગમે તેવી ચેષ્ટા કરે, એમ બનતું નથી. કેમ કે ભલે એમની સામે ન જોતા હોય તો પણ એ બાજુમાં બેઠા છે, નજીકમાં બેઠા છે, એમની હાજરી છે, એમની ઉપસ્થિતિ છે, એવી એક એવું એક ભાન રહે છે કે જે જીવને અન્યથા પરિણામ કરતા એને લગામ રૂપે રોકે છે. એવી એક નિમિત્તની લગામ છે, તો અંદરથી એક ઉપાદાનની પણ લગામ છે. એ જાગૃતિની લગામ છે અને એ જાગૃતિની હદ અહીં સુધી પહોંચે છે આગળ જતા કે એને મન કાબુમાં આવી જાય છે. સામાન્ય માણસ જે મનનો કાબુ ગુમાવી બેઠેલો છે એવું જાગૃતિની અંદર નથી. જાગૃતિની અંદર કોઈ એવી દિશાની અંદર વિકાસ છે અંતર જાગૃતિનો કે જેમાં અતિ દુષ્કર એવું જે મનને લગામમાં રાખવાનું કાર્ય થઈ શકે છે અને ત્યાં સુધી મુમુક્ષુ પહોંચી શકે છે. એવો અંતર જાગૃતિનો ઉપયોગ છે, સાથે જ હિતકારી એવા ગુરુની આજ્ઞા અને માર્ગદર્શન રૂપી લગામ હોવાથી એટલું સાનિધ્ય છે એમની, તેમની આજ્ઞા શું છે, તેમનો ઉપદેશ શું છે, તેમની પ્રેરણા શું છે, તેમનું માર્ગદર્શન શું છે, સૂચન શું છે, એ બધું ચારે પડખેથી લગામ જેવું કામ કરે છે. એ બંને હોવાથી શુદ્ધ નિમિત્ત અને શુદ્ધ ઉપાદાનની અહીંયા સંધિ થાય છે. જ્યારે શુદ્ધ નિમિત્ત અને શુદ્ધ ઉપાદાનની સંધિ થાય તો કાર્ય સિદ્ધિ થવામાં શું હવે પ્રતિબંધ છે? આ માટે એને કાર્ય સિદ્ધિ ન થાય આ સવાલ. પછી કાર્ય સિદ્ધિ ન થવાનું શું કારણ છે? ગણિત આવડે એના જેવી વાત છે કે એક ને એક બે થાય. ઉપાદાન પણ શુદ્ધ, નિમિત્ત પણ શુદ્ધ, હવે કાર્ય નહીં થવાનું શું કારણ છે? કોઈ પણ કારણ એને રહેતો નથી. તેથી શુદ્ધ નિમિત્ત અને શુદ્ધ ઉપાદાનની સંધિ થાય છે અને એ સંધિ થતી હોવાથી કાર્ય સિદ્ધિ અવશ્ય થાય જ છે. કાર્ય સિદ્ધિ ન થાય એ વાત અહીંયા રહેતી નથી. પછી એ પ્રકાર નથી કે ભવિતવ્ય હોય, કાળલબ્ધિ હોય, કર્મને કર્મના પરમાણુએ માર્ગ દીધો હોય તો કાર્ય થાય, એ પ્રશ્ન અહીંયા નથી. એનું કાળલબ્ધિ પણ પાકેલી છે, એનું ભવિતવ્ય પણ ત્યાં એ પ્રસિદ્ધ પ્રગટ થઈ ગયું છે અને કર્મ તો બિચારા સહેજે પહેલેથી જ જગ્યા દઈ દે છે, તો દબાય છે. ઉપશમ સમ્યક દર્શન થાય છે ને, એટલે દર્શન હું પહેલો જ દબાય છે. સૌથી મોટો દુશ્મન છે એ દબાઈ જાય છે. ભાવો મુમુક્ષુ જીવ બરાબર સમજે છે કે માન ને માનના પ્રસંગોથી દૂર રહેવામાં જ લાભ છે. ત્યાં સ્વચ્છંદના દોષની ભયંકરતા અથવા ભયાનકતાનો જેને ખ્યાલ છે એ તો દૂરથી જ એ વિષયની અંદર જાગૃત છે. જેમ ગરદી રોકવી હોય તો પહેલેથી એવી વ્યવસ્થા કરવામાં આવે તો માણસો ક્યુમાં જ આવે, લાઈનમાં જ આવે, એક પછી એક જ આવે, જેથી ખોટી ગીર્દી થાય નહીં. એમ અહિયાં એને પહેલેથી જ ખબર છે કે સ્વચ્છંદ શું ચીજ છે, કેટલી ખરાબ ચીજ છે, તો એ પહેલેથી જ એ વિષયમાં દૂર થવામાં એનાથી દૂર જ ચાલે છે. તે બરાબર સમજે છે કે માન અને માનના પ્રસંગોથી દૂર રહેવામાં લાભ છે. એટલે એ તો એની બીજાને જેની આતુરતા હોય છે, આકાંક્ષા હોય છે, એમાં આ પહેલેથી દૂર રહેવા માંગે છે. તેથી તેની વૃત્તિ અને અભિપ્રાય બંને તેવા ઉદયના પ્રસંગોથી દૂર રહેવા ચાહે છે. પ્રસંગો એના વશની ચીજ નથી, પણ એની વૃત્તિ ને એનો અભિપ્રાય એના વશની ચીજ છે. તો એ પોતાના અભિપ્રાયમાં અને વૃત્તિમાં એનાથી દૂર રહેવા ચાહે છે, છતાં પણ કોઈ પ્રસંગ આવી પડે તો અત્યંત જાગૃતિમાં તેવા પ્રસંગે તે વર્તે છે. પહેલા તો એ દૂર રહેવા ચાહે છે અને એ વ્યવસ્થા થતી હોય તો એ દૂર રહે છે, છતાં પણ એ પ્રસંગ અનિવાર્ય હોય તો અંદરની જાગૃતિ એ ખોતો નથી, ગુમાવતો નથી. એ જાગૃત છે કે ભલે બીજા માન આપે છે, પણ તેથી કાંઈ એ માનને હું સેવું એ પ્રકાર મને તો હોઈ શકે નહીં. એ માન આપે છે એનું એ જાણે, એને રોકવા ઈચ્છીએ છીએ તો રોકે નહીં, રોકાય નહીં. એ ન રોકાય તો બીજો પોતાના વશનો વિષય નથી, પણ પોતાને કેટલું માન સેવું એ પોતાના અધિકારનો વિષય છે, પોતાની સમજણનો વિષય છે, પોતાની જાગૃતિનો વિષય છે. એટલે પોતે જાગૃત રહે છે. એવો જ વિષય છે રાગનો. બીજા જીવો અનુરાગ કરે, બીજા જીવો પ્રીતિ કરે તો એ સમજે છે કે એ પોતાના કારણથી કરે છે, પોતાને લાગે છે તેથી કરે છે, જેમ માન આપવા જેવું લાગે તેથી માન આપે છે, એમ અનુરાગ કરવા જેવો લાગે તેથી અનુરાગ કરે છે. પણ તેથી પોતે અનુરાગનો ચાહક થાય કે માનનો ચાહક થાય એ વાત જાગૃતિ વાળાને સંભવતી નથી, અને થાય તો તે જીવ અવશ્ય એના પતનમાં આવે છે, એનું પતન અવશ્ય થાય છે. આ નિયમ બદલાય છે. અર્થાત અંતર જાગૃતિમાં અત્યંત જાગૃતિમાં તેવા પ્રસંગે તે વર્તે છે, બિલકુલ જાગૃત થઈને તે વર્તે છે, અને એ જાગૃતિમાં એને બરાબર સમજણ છે, બરાબર ભાન છે કે આ માનના પ્રસંગ છે, આ માનની જે પરિસ્થિતિ છે એ નિસાર છે, એની કોઈ કિંમત નથી. એમાં કોઈ સારભૂત વાત નથી, એની કોઈ કિંમત નથી. જેમ કોઈ ધુમાડા ને બાચકા ભરવા જાય, હાથમાં શું આવે? કઈ ના આવે. માન લેવા જાય એના હાથમાં શું આવે? કઈ ના આવે. એક એને કલ્પના લોક દ્રષ્ટિથી થાય છે કે બીજા મને માનની નજરે જોવે છે, પણ એ બીજા માનની નજરે જોવે છે એ શું છે? કે તો એક ધુમાડો છે, કોઈ એવો ઘન પદાર્થ નથી કે તારા હાથમાં કઈ આવે. કઈ નહી આવે. એ કલ્પના તને છે કે બીજા આમ જોવે છે, બીજા મને આમ જોવે છે, બીજા મને આમ જોવે છે, એવી એક તને કલ્પના છે. આ કલ્પના તારું અત્યંત અહિત કરે છે. એને માત્ર કલ્પના સમજીને, એનું નિસારપણું સમજીને, એ કલ્પનામાં આવતા મારું અહિત છે એમ સમજીને, સમજણ વાળો જીવ હોય છે તો એનાથી નિવૃત્તિ છે, એનાથી નિવૃત્તિ જાય છે. અંદરમાં સમજણમાં માનના પ્રસંગને નિસાર અને નિર્મૂલ્ય સમજે છે, સાથે જ આત્મ સ્વભાવ અને ગુરુની મહાનતાનું લક્ષ, આત્મ સ્વભાવની મહાનતા, સત્પુરુષની માનતા, એ બંનેનું લક્ષ તેને વિભાવમાં અને માનમાં ન ખેંચાઈ જવામાં કારણભૂત થાય છે. એ બાબતમાં એ ખેંચાઈ ન જાય, ખોટી રીતે ખેંચાઈ ન જાય, એમાં કારણભૂત થવામાં એને પોતાનો આત્મ સ્વભાવની માનતાનો ખ્યાલ છે. પોતાના ને પોતાના ઉઘાડને જ્ઞાનના સાગર સમાન જે સ્વભાવ છે એની સામે એ કઈ નથી એમ જ સમજે છે. આ તો કઈ નથી. ક્યાં જ્ઞાનનું અગાધ સામર્થ્ય અને ક્યાં ક્ષુભ સંભાવ, આ તો કઈ નથી એની પાસે. એમ એનું જે તુલનાત્મક જ્ઞાન છે એને જરા પણ એનું અવલંબન લેવા ન દે, એની હૂંફે ચડવા ન દે, એનો આધાર લેવા ન દે, અને એને એને અધિકાય આવે નહીં. જો વર્તમાનના વિકસતા અંશની અધિકાય આવે તો સ્વરૂપની અધિકાય ખોઈ બેસે. અથવા જ્યાં સુધી જીવને એ બાહ્ય તત્વની અધિકાય રહે છે, કોઈને કોઈ બાહ્ય તત્વ, બાહ્ય માનનો પ્રસંગ હોય કે જ્ઞાનના ક્ષયોપશમનો વિકાસ હોય કે કષાયની મંદતાનો વિકાસ હોય, કોઈ પણ બાહ્ય તત્વની અધિકાય રહે છે ત્યાં સુધી જીવને પોતાના સ્વરૂપની મહત્તા અને અધિકાય આવી શકતી નથી. અને જ્યાં સુધી પોતાના સ્વરૂપની અધિકાય આવતી નથી ત્યાં સુધી કોઈ રીતે એની દિશા બદલાતી નથી. એની પરિણામની દિશા બહિર્મુખ અને બહિર્મુખ જ રહ્યા કરે છે. એ પરિણામની દિશા બદલીને અંતર્મુખ થઈ શકતી નથી. ઓળખાણ નથી, એને નથી તો પોતાના સ્વભાવની ઓળખાણ નથી, એને પોતાથી પર્યાયમાં મહાન છે એવા સત્પુરુષની ઓળખાણ. આ બંનેની ઓળખાણના અભાવમાં એ ગડબડ ઉભી થાય છે. એને અહીંયા ચેતાવે છે કે ભાઈ, આવડતની ભૂખે ચડવા જેવું નથી. એક તો તું અનાદિનો વિભાવના રસ્તે ચડેલો છો, એમાં પાછી આ તને આવડત થઈ એની હૂંફના રસ્તે ચડ્યો, પતી ગયો. પછી તો કોઈ રીતે તને આત્માની દિશામાં આગળ વધવું, આ કે આત્મહિત થાય એવું કાંઈ પણ થઈ શકે એવું નથી. એ રસ્તો ઊંધો પકડી લીધો એને.
આમ પાછું ચુકાય આપું.
એટલે તો સત્સંગ કયો છે, સત્પુરુષ ના વચનો એને રોકે છે કે જોજે કઈ આવું નથી થતું ને, ધ્યાન રાખજે, તું આવ્યો તો ખરો, શાસ્ત્ર વાંચતા શીખ્યો, બુદ્ધિ પણ કઈ કામે લાગી, તને પાપ પેલા નતું સમજાતું એવું હવે સમજાણું, પણ જોજે કઈ ઉફનાર આપડત ના ઉફે તો નથી જવાતો, એટલા માટે તો આ બધી વાત છે, માર્ગદર્શન ની વાત છે, તો અમૂલ્ય માર્ગદર્શન છે, કેટલાક માર્ગદર્શન જે આ ગ્રંથ માં આવ્યા છે વચનામૃત માં ગજબ આવેલા છે. બે વાત લઈ લીધી છે, ટૂંકામાં પણ નિચોડ લીધો છે આ વિષયનો. મહત્વનો વિષય છે અને મનુષ્ય પર્યાયમાં ભૂલ થાય છે, માનની જે ભૂલ થાય છે, માનની ભૂલ થાય છે, કેમ કે ગતિને અનુસરીને ઉત્પન્ન પ્રકૃતિ છે, મનુષ્યની ગતિ જ માન પ્રકૃતિ સાથે વણાયેલી છે, એટલે માન થવું એ સહજ થઈ જાય છે, અને એટલું સહજ છે અને એ હું છુપું થાય છે તો પોતાને પોતાની ખબર નથી પડતી. આ જગતમાં લૌકિક માન મેળવવા જીવો અનેક પ્રકારે કષ્ટ વેઠીને પણ માન રૂપી ઝાંઝવાના જળની પાછળ દોટ મૂકીને દુખી થાય છે. એવા એવા દ્રષ્ટાંતો એમાં મળે છે કે લોકો બધા હેરાન થાય, દુખી થાય, પ્રતિકૂળ થાય, બધું થાય, ગડબડ થાય, તો પણ માન માટે પૈસા ખર્ચી નહીં, માન મળે છે એના માટે. એમ કહેવાય છે કે નાતના પટેલ હોય, એ મારે નાતમાં બોલાતું, નાતના પટેલ હોય એના છોકરા ભીખજ માગતા હોય, એટલે હું કે નાતની અંદર મોટી પટલાઈ કરવા માટેનું મોટું સ્થાન એને મળ્યું હોય, ભાઈ ને પૂછો, ગમે એ વાતમાં ભાઈ ને બોલાવો, ભાઈ ને પૂછો, ભાઈ ને બીજો ધંધો હુજે નહી, બીજો ધંધો હુજે નહી એટલે આવક નું સાધન રે નહી, છોકરાઓ તો કે છોકરાઓ માગતા ફરે, નાતના પટેલ ના છોકરાઓ ભીખ માગે, એમ કહેવાતો. એનો અર્થ શું કે એને માન મળે છે તો એને કઈ જોવું નથી પછી, કે મારા કુટુંબ ની વ્યવસ્થા ની જવાબદારી હું ચૂકું છું કે નથી ચૂકતો, એ કઈ નથી જોઈ શકતો. એ માન માટે, લૌકિક માન માટે પણ જીવો અનેક પ્રકારે કષ્ટ વેઠે છે, અનેક પ્રકારની પરિસ્થિતિ સહન કરે છે, અને એક ધુમાડાને બાચકા ફરવા માટે ઝાંઝવાના જળની પાછળ દોટ મૂકીને દુખી થાય છે. એના ફળમાં ક્યાંય સુખ હોય એવું તો બની શકે નહીં. એક કલ્પના છે ને, એની કલ્પના છે, આવું મને માન મળશે કે મળે છે એની એક કલ્પના એને થઈ છે. કલ્પનાનું ફળ શું કે દુઃખ, કલ્પના મૂળ શું ચીજ છે કે કલ્પના એક ભ્રમણા છે, એક વિભ્રમ છે, અને એ વિભ્રમનું ફળ હંમેશા દુઃખ છે. અથવા પુણ્ય અને પાપના પરિણામની પરંપરાનું મૂળ વિભ્રમ છે, પુણ્ય અને પાપના પરમની સંતતિ એ બંધ નથી થઈ શકતી, એનું કારણ શું કે વિભ્રમ, જેનો વિભ્રમ ગયો એના પુણ્ય પાપ જશે, એટલે એમ કહ્યું છે. મૂળમાં એ વાતને નો છેડો ત્યાં સુધી લઈ ગયા છે જ્ઞાનીઓ કે આત્મ સ્વરૂપ ને વિશે કલ્પના કરીશ નહીં. જ્યારે તું આત્માના સ્વરૂપની સમજણ કરીને પોતાનું સ્વરૂપ કેવું છે એનો જ્ઞાનમાં નિર્ણય કરવાના અભ્યાસમાં પ્રયત્નમાં સ્વાધ્યાય કરે છો, તત્વ ચિંતન કરે છો, તત્વ વિચાર કરે છો, અને તે એક તત્વની લાઈન પકડી છે, તો તારું આત્મતત્વ કેવું છે એ વિષયની અંદર ભ્રમણા ન થાય, કલ્પના ન થાય, એની સાવચેતી રાખી. નહીતર કલ્પનાનું ફળ દુઃખ છે, કેમ કે કલ્પના એ પોતે ભ્રમણા છે ને એનું ફળ દુઃખ છે. અને એ ભ્રમણામાંથી અનેક પ્રકારના વિભાવની ઉત્પત્તિ થાય છે. વિભાવની ઉત્પત્તિ અને વિભાવના નાશનો આ સિદ્ધાંત છે કે ઉત્પત્તિના મૂળમાં ભ્રમણાનો સદ્ભાવ છે અને વિભાવના નાશના કારણમાં એ ભ્રમણાનો પહેલા નાશ છે, પછી વિભાવનો નાશ છે. કોઈને ભ્રમણાનો નાશ ન થાય ને વિભાવનો નાશ કરવા માંગે, વિકલ્પ બંધ કરવા માંગે, નહીં થાય. વિકલ્પ નહીં બંધ થાય, પુણ્ય પાપના વિકલ્પો ચાલુ જ રહેશે, કેમ કે પોતાના સ્વરૂપને વિષયને ભ્રમણા છે. તો નિર્ભ્રાંત એવું જે આત્મ સ્વરૂપ છે એ તો નિર્વિકલ્પ આત્મ સ્વરૂપ છે, અને નિર્વિકલ્પ આત્મ સ્વરૂપ જેના નિર્ણયમાં જેના જ્ઞાનના જ્ઞાનમાં એ નિર્વિકલ્પ ભાવ ભાષ્યો, નિજ સ્વરૂપનો નિર્વિકલ્પ ભાવ ભાષ્યો, એના પરિણામ નિર્વિકલ્પ થશે, એને વિકલ્પની પરંપરા બંધ થઈ જશે. એટલું વજન પડે છે, એટલી અસર આવે છે એ નિર્ભ્રાંત નિર્વિકલ્પ દશાની, નિર્વિકલ્પ સ્વરૂપનું કે દશા છે એ તન્મય થાય છે, તદાકાર થાય છે, બીજી સ્થિતિ એની રહી શકતી નથી. ભ્રમણા થાય એમાં એને મનથી કઈ ને કઈ કલ્પના થાય કે હું આવો છું, હું આવો છું, હું આવો છું. એટલે અનાદિની રાગની અધિકાયમાં રહીને વિચાર કરે ત્યારે કલ્પના થાય. આપણે પ્રકરણ નિર્ણયનું ચાલશે, ત્રીજું પ્રકરણ નિર્ણયનું ચાલશે, પણ એને જ્ઞાનના આધારે, જ્ઞાન લક્ષણથી જ્ઞાનના આધારે જ્ઞાનની અધિકાયમાં આવીને, એટલે રાગની આડસ ખોઈને, આડસ છોડીને એને ભાવ ભાષણ થયું નથી જ્ઞાન સ્વભાવનું. જો થાય તો પરિણામ તદાકાર થયા વિના, ત્યારથી પરિણામ દિશા બદલે છે. પરિણામ દિશા બદલે છે એ મોટી વાત છે, એના તો લક્ષણ લીધા છે. પ્રકરણનો વિસ્તાર જ અહીંયા ત્યાં છે, એ પ્રકરણનો વિસ્તાર ત્યાં છે કે ભાવ ભાષણ થાય છે એના લક્ષણ શું. 9-10 લક્ષણ લીધા છે, એનો વિસ્તાર કરેલો છે. વિભાવ એટલે સ્વભાવથી વિરુદ્ધ ભાવ અથવા વિકાર ભાવ, રાગ દ્વેષ મોહ ક્રોધ માન માયા લોભ, આ જેટલા વિકારી પરિણામ છે બધાને સામાન્યપણે કહેવા હોય તો એક વિભાવથી થઈ શકાય. વિભાવ એવું નામ પાડો એટલે એમાં અનેક પ્રકારના વિભાવ આવી જાય. કેમ કે પૈસા વાળાને લોકો માન આપે છે, પૈસા વાળાને લોકો સ્થાન આપે છે, પૈસા વાળાની જગતમાં આબરૂ ગણાય છે. એમ તો પ્રમાણિક માણસોને પણ આબરૂ હોય છે, પણ સામાન્યપણે અપ્રમાણિક હોય તો પણ પૈસા વાળાની આબરૂ ગણવામાં આવે છે, એની સદ્ધરતા ગણવામાં આવે છે. તો બધા પૈસા વાળા પ્રમાણિકપણે સદ્ધરતા દાખવે છે એવું તો નથી હોતું, ન હોય હોય તો ના આપે એવું બને છે, પણ જે સામાન્ય પ્રકાર છે એવો છે. એટલે પૈસા પ્રાપ્ત કરવાની પાછળ માનની લાગણી હોય છે, અથવા પૈસા મળતા અનેક સાધનો, જેમ કે ગૃહાદિ શૃંગાર, ઘર હોય, એની અંદર બધી સારી ચીજો હોય, ફર્નિચર, ગાલીચા, પડદા, ફલાણું ઢેકણું, આ રંગ રોગાન, એલિવેશન ડિઝાઇન, બીજું ત્રીજું બધું હોય છે, નાની મોટી ચીજ. તો એ મારે આ બધું છે, આ બધું મારે છે, બંગલો મારે છે, મોટર ગાડી મારે છે, બાગ બગીચા મારે છે, આવા બધા સાધનો મારે છે, આ મારે છે, મારે છે એમની, મારે છે ને બીજા ઘણા ને નથી, આમ જોવે છે. એમાં જે પૈસા મેળવવા પાછળ જે વૃત્તિ છે, માનની રહેશે, લૌકિક માનની વૃત્તિ, અને એ તો લગભગ જોવામાં આવે છે. કેમ કે એ માણસો બીજાથી મોટા છે એવી રીતે વર્તે છે, ભલે નીચા હોય તો એ તો ઊંચા છે એમ વર્તે છે, વર્તે છે કે નથી વર્તતા, એટલે એ પ્રકાર ઉભો થઈ જાય છે માનનો. એ તો એક જીવની અનાદિની સામાન્ય એ વૃત્તિ છે, પોતે પૂર્ણ છે સ્વરૂપે કરીને એને મહાન છે, એટલે એને એ વૃત્તિ આવ્યા વગર ન રહી, અન્ય સ્થાનમાં આવે છે. મારા એક વેપારી ગ્રાહક હતા, કાર ઇન્ડસ્ટ્રી વાળા હતા, ઓઇલ ઇન્ડસ્ટ્રીમાં. એના પિતાશ્રી તો આઠ આઠ નામાં અરજી લખતા, કોર્ટમાં બેઠા હોય ને કોઈ અરજી લખાવા આવે તો તેથી પચાસ આઠ આના કહેવાતા, પચાસ પૈસા નહોતા પણ આઠ આના કહેવાતા, અડધો રૂપિયો અરજી લખી દેતા. પટેલ હતા ગુજરાતના, મુંબઈની અંદર ધંધો શરૂ કર્યો ને પછી બહુ કમાઈ ગયા, કરોડપતિ થઈ ગયા. પૈસા કમાવાની બહુ ચિંતા નથી, કેમ કે એ તો આવેલા જ આવે છે પૈસા, તો કઈ બહુ પરિશ્રમ કરવો પડતો નથી. જે આઈટમમાં એ ડીલિંગ કરતા હતા એનો મુંબઈ જેવા બજારમાં 80% હોલ્ડિંગ એનો હતો, એટલે સ્વાભાવિક છે કે એને આગળ પાછળનો બધો લાભ મળે બજારનો, વેપાર. હવે તો બેનર માટે ધંધો કરીએ છીએ, શું કે પૈસા માટે કઈ ધંધો અમે નથી કરતા, બેનર માટે ધંધો કરીએ છીએ. અમારું બજારમાં નામ છે મોટું, પછી નામ મોટું રહીએ એના માટે ધંધો કરીએ છીએ, પૈસા માટે નથી. બેનર એટલે પડદો, ચાકડો, એને બેનર કહે છે, બોર્ડ લાગેલું છે એની માટે ધંધો કરીએ છીએ. ઠીક, જીવન સહેજ વૃત્તિ થઈ જાય, પણ એના પરિણામમાં દુખી થાય છે. ત્રણ ભાગ છોકરાઓ હતા, બાપા તો સલાહ સુખ નાખતા હતા, પણ ધંધો છોકરાઓના હાથમાં હતા. સૌથી મોટો છોકરો બહુ હોશિયાર હતો, બહુ તીવ્ર રસથી ધંધામાં કામ કરે, એટલો બધો તીવ્ર રસ, એટલો બધો તીવ્ર રસ, માથાનો દુખાવો ચાલુ થયો. ડાક્ટરે એમ કીધું, ભાઈ ધંધો છોડી દો, તમારે માથાનો દુખાવો મટાવવો હોય તો તમે ધંધો છોડી દો. આમ તો અમારે તો ઘણા વખતે કામકાજ છૂટી ગયેલું, પણ એની એક ઇન્ડસ્ટ્રી ઇન્દોરમાં હતી, બોમ્બેમાં હતી, ઇન્દોરમાં હતી. ઇન્દોર જવાનું થયું ને એમ થયું કે પૂછીએ તો ખરા અહીંયા કોણ છે, તો એ મોટા ભાઈ ત્યાં, એટલે મને ઘરે આવો સાથે જમીએ બેસીએ આમ કરી. હું ગયો મળવા, જમીને બેઠા હતા નિરાંતે, કે રોકાઈ જવા જાય, મારા મંગલે અહીંયા ઠીક રહેશે, જરા શાંતિ છે, હું હમણાં આરામ માટે જઈ શકું. તું કેમ છે તબિયતમાં? તબિયતની બહુ ખરાબી છે. શું કે ડાક્ટરે ના પાડી છે કે ઓફિસ એટેન્ડ કરવાની નહીં, ટેલિફોન એટેન્ડ કરવાના નહીં, ધંધાની પૂછપરછ કરવાની નહીં. સારું થયું કે નાનો ભાઈ ફરે ને તો એ આવી ગયો છે, ધંધો સંભાળી લીધો છે, એટલે મારે બહુ ચિંતા નથી. પણ મારે તો કઈ રસ લેવાય જ નહીં ને, રસ લઉં તો માથામાં જે ગડબડ થાય છે એ સહન થતી નથી, એવી ગડબડ થાય છે. અને એની ટ્રીટમેન્ટ એવી ખરાબ છે કે ડાક્ટર મને અંધારા રૂમમાં પૂરી દે છે, કે તમને પ્રકાશે નહીં, તેના તમારી આંખને પ્રકાશે નહીં જોઈએ, બિલકુલ 24 કલાક એક અંધારી કોઠડીમાં મને મૂકી દેવામાં આવે છે. પછી ઠેકાણે આવે કે નહીં, તારા માથું માથાનો દુખાવો માટે એવી આકરી સજા છે કે આની ટ્રીટમેન્ટ નહીં કે ઠીક. આ તીવ્ર રસ લઈએ એ ભાઈ કહેતા હતા કે બેનર માટે અમે ધંધો કરીએ છીએ ભાઈ, એનું ફળ કઈ સુખ નથી. આ તો વેદનાનું દુઃખ જીવને દેખાય છે, પણ એ રસ લેતા એને કેટલી આકુળતા વેદી કે જેની અસર એના શરીરના અંગપાંગ ઉપર આવે છે એનો પોતાને ખ્યાલ. ઘણા આવા દાખલા જોવા મળે. પછી એને કહ્યું હતું કે ભાઈ આ તો તમારું તમારો વિષય છે એ ખરોખર મનોવૈજ્ઞાનિક વિષય છે. તો એને એમ થાય કે આ વેપારી માણસ છે, આપણને તો વેપારી તરીકે સમજે, અને આને આ વૈજ્ઞાનિક વિષયની કેવી રીતે વાત કરે છે ને એમાં મનોવૈજ્ઞાનિક વાત કરે છે તો એને ડાક્ટરે કહ્યું ને કેટલીક વાતો એટલે એને સીધી ચોટ લાગે. તો વાત તો ભાઈ બરાબર છે, તમારી મનોવૈજ્ઞાનિક જ કેસ છે. તો પછી શું ખરેખર તમારે આ વિજ્ઞાનમાંથી છૂટવું હોય તો થોડીક શાંતિની લાઈન છે, પણ એ શાંતિની લાઈન પકડો તો કઈક તમને આ શારીરિક દર્દ તો મટે પણ માનસિક એ બહુ મોટો ફેર પડશે અને ચમત્કારિક વિષય છે. તો એ વખતે તો એને બહુ ગમ્યું, થોડીક કલાક બે કલાક બેઠા કેટલીક ચર્ચાઓ થઈ અને ખૂબ ગમ્યું. મને કે આ તો બહુ સારો વિષય છે. તમે કીધું આવો એ બાજુ, તમારે કઈ પૈસાની તો છૂટો નથી, એ બાજુ બે ચાર છ મહિના રહી શકો એવી વ્યવસ્થા કરી લ્યો, અને આ બાજુ તમને એ જાતની સંગત, એ જાતના વિચારો, એ જાતનું સાહિત્ય એ બધું તમને મળે, આખું જીવન બદલાઈ જશે. ચોક્કસ આવું છે, ચોક્કસ આવું છે, પણ કોઈ દી પાછળ જે કાગળ નથી આવ્યો કે મારે શું કરવું. તો એને તો દરકાર ન હોય તો આપણે તો ક્યાંથી એટલું બધું દરકાર રહ્યો. તો એ વખતે તો બહુ મન થઈ ગયું હોય એટલે સરનામું લખી લીધું ના અને તે ઘણી વાતો કરી, ઘણો રસ લીધો, પાછળથી ભૂલી ગયો. પાછા તમે એ રસમાં ખેંચાઈ જાય તો ખેંચાઈ જાય. એ દોટ મૂકીને દુખી થાય છે ત્યારે લૌકિક માર્ગ નો અભિલાષી જીવ અલૌકિક માર્ગ નો અભિલાષી જીવ તેથી વિપરીત દિશામાં ભાગે છે. સામે સામે વાત લીધી છે પ્રતિપક્ષ, જેમ લૌકિક માન મેળવવાનો અભિલાષી જીવ તે દિશામાં દોડે છે તો અલૌકિક માર્ગ નો અભિલાષી જીવ તેથી વિપરીત દિશામાં દોડે છે. બે ની દોડ છે, પરિણામ ની દોડ તો બંને ની છે. એક માન મેળવવાની દિશામાં દોડે છે તો બીજો માન થી દૂર જવાની દિશામાં દોડે છે. આમ બંને નો માર્ગ પરસ્પર વિરુદ્ધ દિશાનો છે. આવા અલૌકિક ગુણ ને પ્રાપ્ત કરવાનો ઉપરોક્ત ઉપદેશ છે 333 નો સ્પષ્ટીકરણ ચાલે છે. એમાં આવા અલૌકિક ગુણને પ્રાપ્ત કરવાનો ઉપદેશ છે તે મુમુક્ષુ જીવને મહાહિતકારી છે. વળી સૂક્ષ્મપણે રહી જતા સ્વછંદના વિષયમાં પણ વિચારવા યોગ્ય આ એક પ્રકાર છે કે અહીંયા એક થોડી મહત્વની વાત કે સ્થૂળ અને તીવ્ર સ્વછંદ હોય એ જીવ તો વિપરીતતામાં બહુ આગળ વધી ગયો છે, એવા જીવને તો પાછા વળવો બહુ દુષ્કર છે, બહુ મુશ્કેલ છે. પણ એવું ન હોય, એવો તીવ્ર સ્વછંદ ન હોય તો પણ સૂક્ષ્મ સ્વછંદ હોય તો પણ જીવને જે પ્રાપ્ત કરવું છે એ પ્રાપ્ત ન થાય તો એને તો પરિસ્થિતિ તેની તે રહી ગઈ, અનાદિથી છે તેની તે પરિસ્થિતિ એની રહી ગઈ. એ વિષયની અંદર થોડો અહીંયા સ્પષ્ટીકરણ છે કે સૂક્ષ્મપણે રહી જતા સ્વચ્છંદના વિષયમાં પણ વિચારવા યોગ્ય આ એક પ્રકાર છે કે મુમુક્ષુ જીવને પ્રત્યક્ષ જ્ઞાની પુરુષનો યોગ થાય છે ત્યારે પણ પ્રાયઃ તેને ખરા આત્મભાવે મહાત્મ બુદ્ધિ થતી નથી. તેથી તે પોતાની અલ્પતા અને લઘુતા વિચારી શકતો નથી. શું કહે છે કે મુમુક્ષુ જીવ છે તેને સત્પુરુષ પ્રત્યે બહુમાન જરૂર છે, પણ એમાં જે હદ હોવી જોઈએ તે હદ નથી. તો ત્યાં શું કારણ છે કે ત્યાં પણ સ્વચ્છંદનું તત્વ સૂક્ષ્મપણે રહેલું છે? શું ત્યાં સ્વચ્છંદનું તત્વ સૂક્ષ્મપણે રહેલું છે? આ એક વિચારવા યોગ્ય વિષય છે કે સત્પુરુષ છે એમ ખબર પડી તો એના પ્રત્યે બહુમાન તો જીવ કરે છે, વંદન કરે, નમસ્કાર કરે, બહુમાન રાખે વાણીમાં વ્યવહારમાં, તો પણ ત્યાં સ્વચ્છંદ છે કે હા ત્યાં પણ સ્વચ્છંદ છે? આ વિશે થોડો અહીંયા વિચાર નથી. હવે એ સ્વચ્છંદ છે એનું લક્ષણ લીધું છે કે ખરા આત્મભાવે મહાત્મ બુદ્ધિ. આટલો જે અવતરણ ચિહ્નમાં જે શબ્દો લીધા છે એનો એની પાછળનો ભાવ વિચારવા જેવો છે. ખરા આત્મભાવે મારા આત્માના પરમ હિતનું કારણ છે એવી મહાત્મ બુદ્ધિ. બીજી રીતે કહીએ શ્રીમદજીના શબ્દોમાં તો એક સત્પુરુષ આજ પરમેશ્વર બુદ્ધિ. કેવી? પરમેશ્વર બુદ્ધિ. જેમ પરમેશ્વર તરવામાં નિમિત્ત છે એમ સત્પુરુષ તરવામાં નિમિત્ત છે. તરવા માટે તો પોતાનું કામ કરવામાં તો એક સરખું કામ થાય છે. જે સ્થાન ફેર છે, ગુણસ્થાન ફેર છે, એ તો એ બે વચ્ચેની તફાવત છે. જ્યાં સુધી મારા નિમિત્ત નૈમિત્તિક સંબંધને લાગે વળગે છે ત્યાં સુધી તો કઈ ફરક નથી. કેમ કે એનાથી પણ તરાય છે, આનાથી પણ તરાય છે, તરવામાં બંને સરખા પડે છે. એટલે જે તફાવત એ બે વચ્ચેનો છે એ મને લાગુ પડતો નથી. મને તો એક સરખા બંને લાગુ પડે. આ પરિસ્થિતિ માફ કરવાની છે. એટલે ખરા આત્મ ભાવે મહાત્મ બુદ્ધિ થતી નથી અને તેથી તે પોતાની અલ્પતા અને લઘુતા વિચારી શકતો નથી. અને એ પરિસ્થિતિમાં નહીં આવતો હોવાથી એને જે સ્થાનમાં પોતાને રહેવું જોઈએ એ સ્થાનમાં પોતે રહી શકતો નથી. એ અલ્પતા અને લઘુતા નથી રહેતી. તો અહીંયા સ્વચ્છંદ છે એ કોઈ એક સૂક્ષ્મ સૂક્ષ્મ માત્રામાં અસ્તિત્વ ધરાવે છે, હૈયાતિ ધરાવે છે. એ વાત અહીંયા સુધી પ્રશ્ન ઉઠે છે મુમુક્ષુ સમાજમાં કે પરમેશ્વર તો 13મા ગુણસ્થાને અને ગુણસ્થાનથી પાર જે સિદ્ધ પરમાત્મા છે, બે પદ છે પરમેશ્વરના, એક અરિયંતનું અને એક સિદ્ધનું, એ 13મા ગુણસ્થાનથી છે અને એક 14 ગુણસ્થાનથી પારનું પદ છે. બીજું એથી વચ્ચેનું પદ છે એ છઠ્ઠા સાતમા ગુણસ્થાન ધારી આચાર્ય ઉપાધ્યાય ને સાધુ એવા નિર્ગ્રંથ ગુરુ નું પદ છે. અને એ બંને પદને પરમેષ્ઠી પદની અંદર સમાવેશ કરીને પરમેશ્વર શબ્દ ત્યાં પરમેષ્ઠી એ પરમેશ્વર નો એક બીજો શબ્દાંતર છે. પરમેષ્ઠી કહો કે પરમેશ્વર કયો એ બંને એક છે. ઈષ્ટ અને ઈશ્વર ત્યાં પણ એ એક અર્થમાં જ છે. ત્યાં પરમ શબ્દ તો બંનેમાં લાગી ગયો. ત્યાં પણ ગુણસ્થાનનો જે તફાવત છે એ તફાવત છે આગમ વ્યવસ્થામાં, એમાં કોઈ વિવાદનો વિષય નથી, એમાં કોઈ મતાંતર હોઈ શકે. તેમ છતાં અનાદિથી નમસ્કાર મંત્રની અંદર પરમેષ્ઠી પદમાં ગુરુનો અને દેવનો સમાવેશ છે. હવે વાત રહી જે સત્પુરુષની, જે નિમિત્ત જીવંત નિમિત્ત છે એ આ ત્રણ જગ્યાએ છે મોક્ષ માર્ગને પ્રાપ્ત કરવાનો. એક અરહંત પરમાત્મા, સિદ્ધ પરમાત્મા તો કોઈને નિમિત્ત થતા નથી, પણ સર્વોત્કૃષ્ટ પદ છે તેને નમસ્કાર કરવામાં આવે છે અભિપ્રાયથી જ. કેમ કે ત્યાં તો વંદ્ય મંડક વ્યવહાર થતો નથી, સિદ્ધ ભગવાન કોઈને પ્રત્યક્ષ સંયોગ થતો નથી, જેથી એનો વંદન નમસ્કાર આ તે કરવામાં આવે, સ્તુતિ કરવામાં આવે. એ તો કઈ પ્રત્યક્ષ પ્રસંગ નથી, કેમ કે એ સિદ્ધાંતમાં જગતના જીવો જગતમાં, એટલે એ કોઈ પ્રત્યક્ષ કોઈ વ્યવહારનો પ્રસંગ નહીં હોવા છતાં સર્વોત્કૃષ્ટ પદ હોવાથી અને આત્માને પ્રાપ્ત પોતાનું એ અંતિમ ધ્યેય હોવાથી પોતાના ધ્યેયની એ ચરમ સીમા છે, એટલે અભિપ્રાય છે એનો નમસ્કાર વંદન અને આદર એની અંદર રાખવામાં આવ્યો. હવે અહિયાં સત્પુરુષ છે એનું પણ ચોથું ગુણસ્થાન છે. એટલે ગુણસ્થાન અનુસાર જે અંતર છે આગમ વ્યવસ્થાન, એમાં કોઈ મતાંતર હોય શકે નહીં, એમાં કોઈ વિચારભેદનો વિષય રહી શકતો નથી કે ટકી શકતો નથી. તેમ છતાં નિમિત્તત્વમાં ત્રણે એક જ પ્રાપ્તિના નિમિત્તમાં નિમિત્ત ભણું તો એની નિમિત્ત નિમિત્તિક અને નિમિત્ત નિમિત્તમાં એક વર્ગની અંદર ત્રણે આવી જાય છે, આવી જાય છે ને એ વર્ગ. એટલે કોઈ એમ કહે કે અરહંતની ભક્તિ હોય એના કરતા ગુરુની ભક્તિ ઓછી માત્રામાં હોવી જોઈએ, અને ગુરુ નિર્ગ્રંથ ગુરુની ભક્તિ હોય એના કરતા સત્પુરુષની ભક્તિ એથી ઓછી માત્રામાં રહેવી જોઈએ, એમ કોઈ વિચારે તો એને નિમિત્તપણું ત્રણેયનું એક સરખું છે એ વાત એને સમજાણી નથી. શું ક્યાં ગણતરી ભૂલ પડે છે? ગણતરી આગમ વ્યવસ્થાની બરાબર હોવા છતાં ક્યાં ભૂલ થાય છે? અહીંયા એ જીવ ભૂલ ખાય છે, અને એ ભૂલ ખાય છે એમાં એ પોતાનું વર્તમાન નૈમિતિક ભાવ ઉત્પન્ન થવાનું, જે આત્મહિત કરવાનું, આખે આખું ખોઈ જાય, ચૂકી જાય છે. એ વિશે થોડો વિચારવા જેવો વિશે છે.
જય પરમ કૃપાલ જય રામ.